જીવનની સાફલ્યતા. જીવન કૃતકૃત્ય થયું ક્યારે કહેવાય? સામાન્ય રીતે માણસને પોતાના જીવનનું ધ્યેય લક્ષ્ય પૂરું થાય એટલે એમ થાય કે બસ આપણે કૃતાર્થ થઈ ગયા, પરવારી ગયા, હશ. એનું નામ છે સફળ જન્મ ભય તો મહિની હાર. કોઈ પણ પોતાની અનુકૂળ પરિસ્થિતિને ખૂબ સરસ રીતે આવકારી લે અને સ્વીકારી લે એના માટે છે સફળ જન્મ. પણ જન્મની સાચી સફળતા ક્યાં? ભગવદ્ પ્રાપ્તિ, આત્માનુભૂતિ, આત્મદર્શન ન થાય ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આમ જે મહાપુરુષો જેણે ભગવદ સાનિધ્ય, ભગવદ દર્શન મેળવ્યું છે એણે કહ્યું જ્યાં લગી આત્મા ચિન્હ્યો નહીં. એટલે રામ આ સૃષ્ટિની અંદર વિચરી જ રહ્યા છે, સર્વત્ર એનું સ્થાન છે. પણ જ્યારે મારા જીવનમાં, મારી દૃષ્ટિમાં, મારા હૃદયની અંદર જ્યારે મને પ્રભુ દેખાય ને ત્યારે મારો જન્મ સફળ. ભય સફળ જન્મ ભય તુમહી નિહારી. પ્રભુ મારા હૃદયમાં, મારા અંતઃકરણમાં મારું સાચું સ્વરૂપ મેં અંદર ઓળખ્યું, નિરખ્યું ત્યારે હવે અમે સફળ થયા છીએ. ભગવદ અનુભૂતિ પોતાનામાં જ જ્યારે માણસને પ્રાપ્ત થાય ને ત્યારે એના જીવનની સફળતા. વનવાસીઓએ પોતાની જીવનની સફળતાને ભગવદ સાનિધ્યમાં સ્વીકારી લીધી કે હાશ, અમે વનવાસીઓ તો છીએ જ, પણ અમારા વનવાસની અંદર પણ, અમારા વનવાસી જીવનમાં પણ રામ રમી રહેલો છે, અમારી સાથે છે, અમારામાં છે. અને એટલા માટે અમે સદાને માટે સફળ અને કૃતકૃત્ય છીએ. ધન્ય વિહગ મૃગ. અને એની સાથે સાથે જેની દ્રષ્ટિમાં પ્રભુ છે અને પ્રભુની દ્રષ્ટિમાં જે છે કોઈ પણ જીવ એ પણ ધન્ય અને કૃતાર્થ થયો છે. માત્ર અમે એકલા જ નહીં, માત્ર અમારો પરિવાર જ નહીં, અમારી પેઢીઓની પેઢીઓ અમે ધન્ય અને કૃતાર્થ થઈ ગયા. પ્રભુ આંખ બીજે શાનાથી ભરવી? કોઈ દ્રશ્યથી, કોઈ વિકૃતિથી, કોઈ વાસનાથી? એના કરતા પ્રભુ આપના દર્શનથી જ અમે આંખો ભરી લઈએ અને અમારી આંખોમાં બીજી જગ્યા જ ન રહે ને. દીખ દરસ ભરી ભરી નયન નિહારી. અને આપના દર્શન કરીએ આંખો ભરી ભરીને અને સહેજ પણ ખાલી ન રહે. અનાજ વાસણમાં કોઈ ભરીએ, પીપલામાં કોઈ ડબ્બામાં, પછી સહેજ બહાર રહી જાય તો શું કરીશું? એ ડબ્બાને થોડોક અચમચાવીશું, હલાવીશું અને ફરી પાછું જે કંઈ બચ્યું હોય તેમાં ભરી દઈશું. નયન ભરી તુમહી નિહાર. બસ જેટલી જગ્યા છે એટલી બધી જ જગ્યામાં પ્રભુ મારી આંખમાં તું જ, તારા સિવાય બીજો કોઈ ન જોઈએ. એટલે આવી ઊંચી સમજણપૂર્વક, ઊંચી દ્રષ્ટિથી પ્રભુને જ પોતાના નયનની અંદર નિવાસ હંમેશા ભર્યો ભાદર્યો આપી દે. પ્રભુ આપે ખૂબ જ સરસ રીતે નિવાસ કરી દીધો. હા, આ જે સ્થળ આપે પસંદ કર્યું છે ને એ પણ ઘણું સરસ છે. કિન્ન વાસ ભલ ઠાવ, આ જગ્યા સરસ જોઈને વનવાસીઓ પણ કહે છે કે અમારી પણ મનપસંદની ભગવાનની પસંદગી તો ખરી, ભગવાનના સેવક તરીકે લક્ષ્મણજીની પણ પસંદગી ખરી, પણ અમારી જોડે જોડે આ સારી આ પસંદગી છે. બહુ સારામાં સારી જગ્યા આપે અહીંયા ચિત્રકૂટની ઉપર, એટલે અમે દૂર સુધી વસતા હઈશું ને, તો એ સવારમાં ઉઠી અમારી ઝૂંપડીમાંથી બહાર નીકળી અને ચિત્રકૂટના દર્શન કરીશું અને ચિત્રકૂટ ઉપર બિરાજેલા આપના દર્શન કરીશું. એટલે આપે જે નિવાસ પસંદ કર્યો છે ને, એ અમારા બધાને માટે બહુ જ સાનુકૂળ છે. બહુ આપને પણ ગમ્યો અને જે પ્રભુને ગમે એ સૌને ગમે. એટલે પ્રભુ આપનું ગમાડેલું છે ને અમારે માટે તો પ્રસાદી સ્વીકાર્ય થઈ, દર્શનીય થઈ ગયું. બસ અહીંયા બારે મહિના, એક બે દાડા કે અઠવાડિયું મહિનો નહીં, સકલ ઋતુ અહીંથી જશો જ નહીં. સકલ ઋતુનો અર્થ શબ્દ એ છે બધું, જેટલો 14 વર્ષનો વનવાસ બાકી રહ્યો છે એ બધો બાકીનો વનવાસ અહીંયા જ પૂરો કરજો, હવે બીજે ક્યાંય જશો જ નહીં. કેમ? યહા સકલ ઋતુ રહવ, સુખેથી રહેજો ને. અહીંયા આપને ક્યાં દુઃખ પડવાનું છે? અમે બધા છીએ ને સેવા કરવા વાળા, આમ બધી જ રીતે સાનુકૂળ છે. અને એવી જગ્યા આપે પસંદ કરી છે અને ત્યાં આગળ હવે બારે બધી ઋતુઓ નહીં, બારે મહિના નહીં, પણ જ્યાં સુધી આપનો વનવાસ પૂરો ન થાય ત્યાં સુધી આ ચિત્રકૂટને અને અમને છોડીને બીજે ક્યાંય જશું નહીં. પૂજાભાઈ એમ જ કહે ને કે મહારાજ જે કહેશો બધી સેવા કરીશ, અહીંયાથી જશો નહીં. છેક 75 વર્ષ સુધી પહોંચ્યા ને ત્યાંથી પાછા વાળી લાયા છે. આપણે આ બધા બેઠા જ છે ને મહારાજના છાંયે, એ 75 વડના છાયાની માફક એ પૂજાભાઈની ભક્તિ છે. મહારાજ એમને વશ થઈ અને પાછા ફરીને હંમેશને માટે આપણા માટે બિરાજ્યા છે. માગ્યું કે માગ, છેલ્લી ઘડીએ કહ્યું પૂજાભાઈ તારી સેવા ને તારી ભક્તિથી બહુ જ પ્રસન્નતા છે, તો વનવાસીઓની માફક જ માગ્યું. મહારાજ અહીં કાયમ બિરાજેલા રહો ને, યહા રહબ સકલ ઋતુ, અહીંયા હંમેશા પ્રેમથી સુખેથી સુખેથી રહેજો ને. અહીંયા આગળ આપની છેક સુધી સેવા કરીશ અને માગ્યું છેવટે મહારાજની વૃદ્ધિ થાય. આટલું માગ્યું. વનવાસીઓએ પણ ભગવાનના દર્શન માગ્યા કે હંમેશા અહીંયા બિરાજશો ને, અમને તો દર્શન થશે, બસ આપની વૃદ્ધિ થાય, એમાં હું ને મારો પરિવાર, મારો વંશ, એ બધાને મહારાજના દર્શન મળશે. એટલા માટે કહ્યું રહબ સુખારી, હંમેશને માટે અહીંયા રહેજો, અહીંયા જશો નહીં. માગતા કહી દીધું કે આપની અભિવૃદ્ધિ થાય, તો મહારાજની વૃદ્ધિ વર્ષો 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 સુધી થયા કરી, તો એમની પેઢીઓની પેઢીઓ પણ આજે મહારાજની સાથે, એ મહારાજની સાથે, મહારાજ એમની સાથે છે. આપ જે કહેશો એ બધી સેવા કરીશ બાપજી. પૂજાભાઈએ તો સ્વીકારી લીધું. હવે એવો મોટો પ્રતિષ્ઠિત, સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી, છતાંય બધી સેવા કરે, સેવા મારે લાયક એમ નહીં, સબ ભાંતિ બધી જ રીતની સેવા કરીશ, જે કઈ હશે તે. આપણે કહીએ બાપજી અવસર આવે છે ને, મારે લાયક કંઈક હોય તો કહેજો, એટલે આપણે એમની લાયકાત પ્રમાણે સેવા હોધવી પડે. હમ સબ ભાંતિ કરાઈ સેવકાઈ, પણ આપ જે સેવા આપશો તે બધી જ કરીશ. કાલે એક ભાઈ આવ્યા હતા, કે છે વ્યવસ્થિત ભણેલો ગણેલો માણસ હતો, કે સેવા કરવા રહેવું છે, કે છે બૂટના ઘોડે ચંપલના ઘોડે બેસાડશો તોય સેવા કરીશ. હમ સબ ભાંતિ કર. અરે અહીંયા આગાડી આ ગુરુવારને પૂનમને દિવસે આ છોકરાની ચોકલેટો ખાધેલો, કચરો કેટલો, કાગરિયા કેટલા પડ્યા હોય છે, કોથરીઓ કેટલી ખાલી પડી હોય, એ ઉઠાવી લેવાની સેવા હું કરીશ. છે તૈયારી? हम सब भांति कर्म सेवकाय आवता जता जे कई देखाय अने कचरा पेटियों बाद नजीक बाद मुकी छे मुकी दे जो एक भाई हता तेने जोड़े राखे एनी साथे नो मानस कई कचरो पड़ेलो रहेवो ना जोईए ए सफारी पहेरे પણ આજુબાજુના બે ખિસ્સામાં લઈને કચરો ખિસ્સામાં મૂકી દે જેટલો મળ્યો કે કચરો ખિસ્સામાં મૂકી દે પછી કચરા પેટીમાં પછી નાખે આનું નામ સબ ભાંતિ સેવકાય જે કોઈ સેવા મળે એ દરેક પ્રકારની સેવા કચરો ઉઠાવવાની કચરો વારવાની એ કોઈ પણ ભાંતિ તો આમ વનવાસીઓ પણ બધા જ પ્રકારની સેવા સ્વીકારવા તૈયાર થાય તો આપણે એવી સેવા સ્વીકારીએ